આકાશવાણી સમાચાર નિશા શ્રીમાળી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારત અને જર્મની વચ્ચે ગ્રીન હાઇડ્રોજનથી લઈને ઇનોવેશન અને ટેકનોલોજી સુધીના સમજૂતીના કરારો ઉપર હસ્તાક્ષર. ભારતની વિકાસગાથામાં સામેલ થવાનો યોગ્ય સમય હોવાનું જણાવીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિદેશી રોકાણકારોને ભારતમાં રોકાણ માટે આમંત્ર્યા. ઝારખંડમાં પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ 28 ઓક્ટોબરે ઉમેદવારી પત્રોની ચકાસણી. નબળું પડેલું ચક્રવાત દાના ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. અને પૂણે ટેસ્ટના બીજા દિવસે ન્યૂઝીલેન્ડની ટીમના બીજી ઇનિંગમાં 5 વિકેટે 198 રન 301 રનની કુલ સરસાઈ. સમાચાર વિગતવાર. ભારત અને જર્મનીએ આજે દ્વિપક્ષીય સંબંધોને વેગ આપવા માટે ગ્રીન હાઇડ્રોજનથી લઈને ઇનોવેશન અને ટેકનોલોજી સુધીના અનેક એમઓયુ અને કરારો ઉપર હસ્તાક્ષર કર્યા છે. પ્રતિનિધિ મંડળ સ્તરની વાટાઘાટો બાદ નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝની ઉપસ્થિતિમાં એમઓયુ અને કરારોની આપ લે કરવામાં આવી હતી. બંને દેશોએ ગુનાહિત બાબતોમાં પરસ્પર કાનૂની સહાયતા સંધિ માટેના કરાર ઉપર પણ હસ્તાક્ષર કર્યા. ભારત અને જર્મનીએ કૌશલ્ય વિકાસ અને વ્યવસાયિક શિક્ષણ અને તાલીમના ક્ષેત્રમાં સહકાર અંગેના કરાર ઉપર હસ્તાક્ષર કર્યા હતા. રોજગાર અને શ્રમ, અદ્યતન સામગ્રી ઉપર સંશોધન અને વિકાસ અને ગ્રીન અર્બન મોબિલિટી પાર્ટનરશીપના ક્ષેત્રોમાં ઉદ્દેશ્યની 3 સંયુક્ત ઘોષણાઓનું પણ આદાન પ્રદાન કર્યું. સંયુક્ત નિવેદનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુક્રેન અને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને પગલે શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. ભારત અને જર્મની વચ્ચે દ્વિપક્ષીય સહયોગના મહત્વ ઉપર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ કહ્યું કે જટિલ અને ઉભરતી તકનીકો, કૌશલ્ય વિકાસ અને નવીનતાના ક્ષેત્રોમાં સહકાર સ્થાપિત કરવાથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સેમિકન્ડક્ટર્સ અને સ્વચ્છ ઉર્જા જેવા ક્ષેત્રોમાં સહયોગ વધુ મજબૂત બનશે. શ્રી મોદીએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ સહિત બહુપક્ષીય સંસ્થાઓમાં સુધારાની જરૂર હોવા ઉપર ભાર મૂક્યો હતો. જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝે કહ્યું કે જર્મની યુરોપિયન યુનિયનમાં ભારતનું સૌથી મહત્વપૂર્ણ વેપારી ભાગીદાર બની ગયું છે અને તે આર્થિક સહયોગને વધુ મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં 18મી એશિયા પેસિફિક જર્મન બિઝનેસ કોન્ફરન્સને સંબોધિત કરતાં કહ્યું કે રોકાણ માટે ભારતથી વધુ સારી જગ્યા કોઈ નથી. વિદેશી રોકાણકારોને આમંત્રિત કરતાં તેમણે કહ્યું કે ભારતની વિકાસગાથામાં સામેલ થવાનો આ યોગ્ય સમય છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે ભારત લોકશાહી, જનસંખ્યા, માંગ અને માહિતીના 4 મજબૂત સ્તંભો ઉપર ઊભું છે. ટેલેન્ટ, ટેકનોલોજી, ઇનોવેશન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ ભારતના વિકાસના સાધનો છે. આ બધાને આગળ લઈ જવા માટે ભારત પાસે એસ્પિરેશનલ ઇન્ડિયા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની 2 શક્તિઓ છે. માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી ડોક્ટર એલ મુરુગને ઉત્પાદકતા વધારવા અને વહીવટી કામકાજ વધુ મજબૂત બનાવવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વધુને વધુ ઉપયોગ ઉપર ભાર મૂક્યો છે. તેમણે જણાવ્યું હતું કે એઆઈ સંચાલિત, ડેટા સંચાલિત નિર્ણય નિર્ધારણ સાથે જાહેર સેવકો તેના ઉપયોગ દ્વારા વધુ સારી સેવા પ્રદાન કરી શકે છે. મંત્રીએ ઉમેર્યું હતું કે ચેટ જીપીટી અને જેમિની જેવા એઆઈ સાધનો ઉત્પાદકતામાં વધારો કરી શકે છે અને પુનરાવર્તિત કાર્યોના બોજને ઘટાડી શકે છે. ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. આ તબક્કામાં 13 નવેમ્બરે 43 બેઠકો ઉપર મતદાન થશે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી ચંપાઈ સોરેને સરાયકેલાથી ઉમેદવારી નોંધાવી હતી, જ્યારે એજેએસયુના પાર્ટીના વડા સુદેશકુમાર મહતોએ સિલ્લીથી ઉમેદવારી નોંધાવી હતી. પૂર્વ મંત્રી રાધાકૃષ્ણ કિશોરે છતરપુર વિધાનસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી. યોગેન્દ્ર પ્રસાદ મહતોએ જેએમએમના ઉમેદવાર તરીકે ગોમિયા માટે ફોર્મ ભર્યું. 28 ઓક્ટોબરના રોજ નામાંકનોની ચકાસણી કરવામાં આવશે, જ્યારે ઉમેદવારો 30 ઓક્ટોબર સુધી તેમના નામાંકન પરત ખેંચી શકશે. દરમિયાન સર્ચ ઓપરેશન દરમિયાન વિધાનસભા ચૂંટણીની જાહેરાત બાદથી રાજ્યના વિવિધ ભાગોમાંથી 27 કરોડ રૂપિયાથી વધુની ગેરકાયદેસર સામગ્રી અને રોકડ જપ્ત કરવામાં આવી છે. આદર્શ આચારસંહિતાના ઉલ્લંઘન બદલ 14 એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ રાષ્ટ્રીય સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર ABAD ફોલો કરી શકો છો. યુરોપિયન ઇન્વેસ્ટમેન્ટ બેન્કે જાહેરાત કરી છે કે તે બેંગલુરુ ઉપનગરીય રેલવે માટે 2,800 કરોડ રૂપિયાની લોન આપશે. બેન્કે અર્બન મોબિલિટી સોલ્યુશન્સ માટે ટેકનિકલ સહાયતા હબ ઉપર પણ શરૂ કર્યું છે. યુરોપિયન ઇન્વેસ્ટમેન્ટ બેન્કના વાઇસ પ્રેસિડેન્ટ નિકોલા બિયર અને કર્ણાટક રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના ફાઇનાન્સ ડિરેક્ટર અવધેશ મહેતાએ આજે ગાંધીનગરમાં અર્બન મોબિલિટી ઇન્ડિયા કોન્ફરન્સ દરમિયાન આ જાહેરાત કરી હતી. કુમારી બિયરે કહ્યું કે બેંગલુરુ સબબર્ન રેલવે નેટવર્ક પ્રદૂષણ અને કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરવામાં અને મહિલા મુસાફરોની સુરક્ષામાં સુધારો કરવામાં મદદ કરશે. તેણીએ ઉલ્લેખ કર્યો હતો કે નાણાંનું વિતરણ આગામી 5 વર્ષમાં થશે. નેટવર્ક 149 કિલોમીટર સુધી વિસ્તરશે અને તેમાં 58 સ્ટેશનનો સમાવેશ થશે. તેણીએ એમ પણ કહ્યું કે ભારત યુરોપની બહાર ઈઆઈબી પરિવહન ધિરાણનો સૌથી મોટો લાભાર્થી છે. કુમારી બિયરે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ માત્ર મહિલાઓ માટે સલામત અને સુલભ પરિવહન પ્રદાન કરશે નહીં, પરંતુ કર્મચારીઓમાં તેમની ભાગીદારીને પણ વધારશે. ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે આજથી 17મી અર્બન મોબિલિટી ઇન્ડિયા કોન્ફરન્સનો પ્રારંભ થયો હતો. 3 દિવસીય કોન્ફરન્સનું ઉદઘાટન કરતાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે છેલ્લા 10 વર્ષમાં દેશના સામાજિક આર્થિક વિકાસમાં શહેરીકરણની મહત્વની ભૂમિકા ઉપર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે બોલતા શ્રી પટેલે જણાવ્યું હતું કે કોન્ફરન્સ શહેરી ગતિશીલતાના ક્ષેત્રોમાં રાજ્યમાં અનુભવો અને વિકાસના પરસ્પર આદાન પ્રદાન માટેના પ્લેટફોર્મ તરીકે કામ કરશે અને વિવિધ શહેરી ગતિશીલતા પડકારો માટે પ્રમાણભૂત ઉકેલો અપનાવવામાં પણ મદદ કરશે, તેમજ કેન્દ્ર તેમજ રાજ્ય સરકારના અધિકારીઓ અને નીતિ નિર્માતાઓ સહિત 3000થી વધુ પ્રતિનિધિઓ આ સંમેલનમાં ભાગ લઈ રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવાર 27 ઓક્ટોબરે આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના નાગરિકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 115મી કડી હશે. શ્રોતાઓ ટોલ ફ્રી નંબર 1800117800 ઉપર કાર્યક્રમ માટેના પોતાના મંતવ્યો મોકલી શકે છે. ઉપરાંત માય જીઓવી અને નમો એપ ઉપર પણ મંતવ્યો મોકલી શકાશે. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણી અને દૂરદર્શનના નેટવર્ક ઉપર કરાશે. મન કી બાત કાર્યક્રમ આકાશવાણી સમાચારની વેબસાઇટ અને ન્યૂઝ ઓન એઆઈઆર એપ ઉપર પણ ઉપલબ્ધ રહેશે. આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પ્રધાનમંત્રી કાર્યાલય તથા માહિતી અને પ્રસારણ મંત્રાલયના યુટ્યુબ ચેનલ ઉપર પણ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. ચક્રવાત દાનાના ટકરાયા બાદ ઓડિશા અને પશ્ચિમ બંગાળના કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસવાના અહેવાલ છે. જોકે દાનાના કારણે હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માંઝીએ ભુવનેશ્વરમાં નુકસાન અને રાહત પ્રયાસોની સમીક્ષા કરી હતી. તેમણે જણાવ્યું કે સરકાર શૂન્ય જાનહાનિ લક્ષ્ય હાંસલ કરવામાં સફળ રહી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં રસ્તાઓ સાફ કરવા અને વીજ લાઇનો પુનઃસ્થાપિત કરવા માટે પુનઃસ્થાપન કાર્ય ચાલી રહ્યું છે. પશ્ચિમ બંગાળમાં ચક્રવાત દાનાની અસર હેઠળ રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા કેટલાક જિલ્લાઓમાં અવિરત વરસાદ થઈ રહ્યો છે. ભારતીય હવામાન વિભાગે જાહેરાત કરી છે કે દાના ચક્રવાતી વાવાઝોડું નબળું પડી ગયું છે અને ઉત્તર ઓડિશાને પાર કરતી વખતે આગામી થોડા કલાકોમાં તે વધુ નબળું પડીને ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થવાની ધારણા છે. દિલ્હી એનસીઆરમાં હવાની ગુણવત્તા સતત ખરાબ શ્રેણીમાં છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના જણાવ્યા અનુસાર આજે બપોરે 3 વાગે દિલ્હીનો હવા ગુણવત્તા સૂચકાંક 274 નોંધાયો હતો. દિલ્હી અને એનસીઆરમાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું. પુણે ખાતે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ રોમાંચક બની ગઈ છે. ન્યૂઝીલેન્ડે બીજા દિવસની રમત બંધ રહી ત્યાર સુધીમાં તેની બીજી ઇનિંગમાં 5 વિકેટે 198 રન બનાવ્યા છે. પ્રવાસી ટીમે આ સાથે 301ની સરસાઈ મેળવી લીધી છે. આજે શરૂઆતમાં મિશેલ સેન્ટનરની 7 વિકેટને કારણે ટીમ ઇન્ડિયા 156 રનમાં તંબુ ભેગી થઈ જતા ન્યૂઝીલેન્ડને 103 રનની લીડ મળી હતી. સેન્ટનરે 17.3 ઓવરમાં 7 વિકેટ ખેરવી હતી. મેચની પ્રથમ ઇનિંગમાં ન્યૂઝીલેન્ડ 269 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ભારત તરફથી ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરે 7 વિકેટ ઝડપી હતી. રવિચંદ્રન અશ્વિને 3 વિકેટ ઝડપી હતી. બેંગલુરુ ખાતેની પ્રથમ ટેસ્ટ 8 વિકેટે જીતીને ન્યૂઝીલેન્ડ પાસે 1-0ની શ્રેણીમાં સરસાઈ છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારત અને જર્મની વચ્ચે ગ્રીન હાઇડ્રોજનથી લઈને ઇનોવેશન અને ટેકનોલોજી સુધીના સમજૂતીના કરારો ઉપર હસ્તાક્ષર. ભારતની વિકાસગાથામાં સામેલ થવાનો યોગ્ય સમય હોવાનું જણાવીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિદેશી રોકાણકારોને ભારતમાં રોકાણ માટે આમંત્ર્યા. ઝારખંડમાં પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ. 28 ઓક્ટોબરે ઉમેદવારી પત્રોની ચકાસણી. નબળું પડેલું ચક્રવાત દાના ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. અને પુણે ટેસ્ટના બીજા દિવસે ન્યૂઝીલેન્ડની ટીમના બીજી ઇનિંગમાં 5 વિકેટે 198 રન, 301 રનની કુલ સરસાઈ.